આકાશવાણી સમાચાર હેમંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધી 4,12,00,000 આવાસ ફાળવાયા. વિરોધ પક્ષના હોબાળા બાદ રાજ્યસભા 2 વાગ્યા સુધી, જ્યારે લોકસભાની કાર્યવાહી 3 વાગ્યા સુધી મોકૂફ. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે ગાઝામાં ઇઝરાયેલી હુમલાની ટીકા કરી. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગામી 7 દિવસ અતિભારે વરસાદની આગાહી. ચીનમાં વુશુ રમતની અંતિમ સ્પર્ધામાં આજે ભારતના નમ્રતા બત્રા અને ચીનના ખેલાડી વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધી 4,12,00,000 આવાસ ફાળવ્યા છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પૂરક પ્રશ્નના જવાબમાં ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ચંદ્રશેખ પેમાસાનીએ કહ્યું 2,90,00,000 આવાસનું નિર્માણ થઈ ગયું છે. તેમણે કહ્યું, ગત 10 વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રીય હિસ્સા તરીકે 2,17,00,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જ્યારે યુપીએ સરકાર દરમિયાન માત્ર 66,000 કરોડ રૂપિયા અપાયા હતા. વિવિધ મુદ્દાઓ પર વિરોધપક્ષના હોબાળા બાદ રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી અને લોકસભાની કાર્યવાહી બપોરે 3 વાગ્યા સુધી મુલતવી રખાઈ છે. રાજ્યસભાની કાર્યવાહી સવારે 11 વાગે શરૂ થતાં ઉપસભાપતિ હરિવંશે શૂન્યકાળ ચલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિરોધપક્ષના સભ્યોએ બિહારમાં મતદાર યાદીમાં વિશેષ સઘન સમીક્ષા એસઆઈઆર અને અન્ય મુદ્દા ઉઠાવ્યા. તેમણે વિરોધપક્ષના દળોને પોતાની જગ્યાએ બેસી જવા અપીલ કરી, પણ તેઓ ન માનતા ઉપસભાપતિએ ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી મુલતવી રાખી. લોકસભામાં પણ વિરોધપક્ષના હોબાળા બાદ ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી મુલતવી રખાઈ હતી. ગૃહ શરૂ થતાં જ વિરોધપક્ષના સભ્યોએ બિહારમાં એસઆઈઆરનો મુદ્દો ઉઠાવ્યો અને તેની પર ચર્ચાની માંગ કરી. હોબાળા વચ્ચે ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી પેમાસાનીએ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ નિર્માણ સંબંધિત પ્રશ્નનો જવાબ આપ્યો. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે રવિવારે ગાઝા શહેરમાં ઇઝરાયેલના હુમલાની ટીકા કરી છે. આ હુમલામાં 6 પત્રકાર માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રએ તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફન ડ્યુઝારિકે કહ્યું, મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે હુમલાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની હાકલ કરી છે. જીવ ગુમાવનારા 6 પત્રકારમાંથી 5 અલ જઝીરા મીડિયા નેટવર્ક માટે કામ કરતા હતા. મીડિયા અધિકાર સમૂહ અને કતાર સહિત અનેક દેશે આ હુમલાની ટીકા કરી છે. બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમરના પ્રવક્તાએ કહ્યું, પત્રકારો સલામત વાતાવરણમાં અને ભય વગર કામ કરી શકે તે ઇઝરાયેલે ખાતરી કરવી જોઈએ. તેમણે હુમલાની ટીકા કરી તેની સ્વતંત્ર તપાસની પણ માંગ કરી. આજે નવી દિલ્હીમાં હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે સંસ્કૃતિ મંત્રાલયે તિરંગા બાઇક રેલીનું આયોજન કર્યું હતું. સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કિરણ રિજીજુ, સંજય શેઠ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ અન્ય સાંસદો સાથે રેલીનું નેતૃત્વ કર્યું હતું. આ રેલી સ્વતંત્રતા દિવસ પહેલા યોજાતા વાર્ષિક ઉજવણીનો એક ભાગ છે. આ પ્રસંગે બોલતા શ્રી શેખાવતે તિરંગાને દેશને વિકસિત ભારત તરફ આગળ વધતા એકતાનું પ્રતીક ગણાવ્યું. વધુમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે ભારત માતા કી જયના નારા સમગ્ર વાતાવરણમાં ગુંજી રહ્યા હતા.
હર ઘર તિરંગા કે માધ્યમ સે આજ બચ્ચા બચ્ચા રાષ્ટ્રીયતા કી ભાવના કો અપને અંદર લેકર કે ચલ રહા હે. સાંસદ સે લેકર કે હમારે સેના તક સબ લોગ બાઇક કે માધ્યમ સે અપની દેશભક્તિ અપને મન કે ભાવ પ્રકટ કર રહે હૈ.
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે શ્રીનગરના શેરે કાશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્રથી બોટનિકલ ગાર્ડન સુધીની ત્રિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. લદ્દાખમાં ઐતિહાસિક વાખા મઠ નજીક હરગ તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાખા મુલબીખ વિસ્તારના લાભાર્થીઓ અને આંગણવાડી કાર્યકરો સાથે સંકલિત બાળ વિકાસ સેવા પ્રોજેક્ટ શાર્ગોલના અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે અનેક સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા હતા. સહભાગીઓએ તિરંગા સાથે સેલ્ફી પણ લીધી હતી અને પ્રમાણપત્રો મેળવવા માટે હરઘર તિરંગા પોર્ટલ પર સેલ્ફી અપલોડ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _ABD ને ફોલો કરશો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું સિકલ સેલ એનિમિયા સામે ભારતનો સંઘર્ષ માત્ર આનુવંશિક વિકારનો સામનો કરવા અંગેનો નથી, પરંતુ દેશના સૌથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાય માટે સમાનતા, ગૌરવ અને આરોગ્ય સુનિશ્ચિત કરવાનો સંકલ્પ પણ છે. સોશિયલ મીડિયા પર પોતાનો લેખ રજૂ કરતા શ્રી નડ્ડાએ કહ્યું જુલાઈ 2023માં શરૂ કરાયેલા સિકલ સેલ એનિમિયા નાબૂદી માટે રાષ્ટ્રીય અભિયાનનો હેતુ માત્ર સિકલ સેલ રોગના ફેલાવાને રોકવાનો જ નહીં, પણ આ રોગથી પીડિત લાખો લોકોને ગૌરવ અને આરોગ્ય પુનઃસ્થાપિત કરવાનો પણ છે. ઉત્તરાખંડમાં ગત બે દિવસથી સતત થઈ રહેલા વરસાદથી રાજ્યમાં વિવિધ જગ્યાએ સામાન્ય જનજીવન ખોરવાયું છે. ભારે વરસાદના કારણે મુખ્ય નદીઓનું જળસ્તર ઝડપથી વધી ગયું છે અને પર્વતીય ક્ષેત્રોમાં નદીઓમાં પૂરની સ્થિતિ છે. મેદાની વિસ્તારોમાં ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે પર્વતીય ક્ષેત્રોમાં ભૂસ્ખલન અને ભારે વરસાદથી ઘણા રસ્તાઓ બંધ થતાં પરિવહન અને અવરજવર પર અસર થઈ છે. જ્યારે દહેરાદૂન, ટિહરી, પૌરી, ચંપાવત અને બાગેશ્વર જિલ્લામાં પણ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે. બીજી તરફ રુદ્રપ્રયાગ જિલ્લામાં પ્રતિકૂળ હવામાન વચ્ચે યાત્રાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા સાવચેતીના પગલા તરીકે કેદારનાથ યાત્રા 14 ઓગસ્ટ સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગામી 7 દિવસ અતિભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે જણાવ્યું પશ્ચિમ બંગાળની પર્વતીય ક્ષેત્રો સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ગુરૂવાર સુધી અતિભારે વરસાદની શક્યતા છે. દરમિયાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આજે અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહાર અને ઓડિશામાં પણ અલગ અલગ સ્થળોએ અતિભારે વરસાદની આગાહી છે. બિહાર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ તથા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં અલગ અલગ સ્થળોએ વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાં આજે વહેલી સવારે વરસાદ પડ્યો હતો. અમેરિકા અને ચીન આજે નવા ટેરિફ લાગુ થવાના થોડા કલાકો પહેલા 10 નવેમ્બર સુધી તેમના વેપાર યુદ્ધ વિરામને લંબાવવા સંમત થયા છે. એક સંયુક્ત નિવેદનમાં બંને દેશોએ જણાવ્યું કે તેઓ ટેરિફ વધારાને વધુ 90 દિવસ માટે સ્થગિત કરશે. અમેરિકા ચીનને ચીજવસ્તુ પર 145% સુધી ટેરિફ વધારવામાં વિલંબ કરશે, જ્યારે ચીન અમેરિકાની ચીજવસ્તુ પર 125% ટેરિફ મોકૂફ રાખશે. તેના બદલે અમેરિકામાં ચીનની આયાત પર વર્તમાન ટેરિફ 30% અને ચીનમાં અમેરિકન નિકાસ પર 10% રહેશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે યુદ્ધ વિરામ લંબાવવા માટે એક વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા, જેનાથી બંને પક્ષોને વેપાર અસંતુલન, અન્યાયી પ્રથાઓ, બજાર એક્સેસ અને રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓ પર વાટાઘાટો ચાલુ રાખવા માટે વધુ સમય મળ્યો. ખાસ સઘન સુધારા અંગેના વિવાદ વચ્ચે ભારતના ચૂંટણી પંચે કહ્યું છે કે દાવાઓ અને વાંધાઓ માટેનો સમયગાળો પૂર્ણ થયાના 12 દિવસ પછી પણ બિહારમાં કોઈપણ રાજકીય પક્ષ દ્વારા આ કવાયત અંગે એક પણ દાવો કે વાંધો રજૂ કરવામાં આવ્યો નથી. જોકે પંચે કહ્યું છે કે મુસદ્દા યાદી અંગે મતદારો પાસેથી સીધા 13,970 દાવા અને વાંધાઓ પ્રાપ્ત થયા છે. ચીનના ચેંગદુ ખાતે વિશ્વ રમતમાં વુશુ એટલે કે ચીનના માર્શલ આર્ટમાં ભારતના નમ્રતા બત્રા આજે મેદાનમાં ઉતરશે. તેઓ મહિલાઓની 52 કિલો વજન વર્ગની ફાઇનલમાં ચીનના મેંગ્યુ ચેન સામે રમશે. ભારતીય સમય મુજબ આજે સાંજે 5 વાગે મુકાબલો રમાશે. ગઈકાલે સેમીફાઇનલમાં નમ્રતા બત્રાએ ફિલિપાઇન્સના ક્રિઝન ફેદ કોલાડોને 2-0 હરાવ્યા. નમ્રતાએ ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ ભારતનો વુશુની વિશ્વ રમતમાં પહેલો ચંદ્રક નક્કી થઈ ગયો છે. આ પહેલા ઋષભ યાદવે પુરૂષોની કમ્પાઉન્ડ તીરંદાજીમાં કાંસ્ય ચંદ્રક જીતીને આ રમતમાં ભારતનો પહેલો વ્યક્તિગત ચંદ્રક અપાવ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધી 4,12,00,000 આવાસ ફાળવાયા. વિરોધ પક્ષના હોબાળા બાદ રાજ્યસભા 2 વાગ્યા સુધી, જ્યારે લોકસભાની કાર્યવાહી 3 વાગ્યા સુધી મોકૂફ. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે ગાઝામાં ઇઝરાયેલી હુમલાની ટીકા કરી. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગામી 7 દિવસ અતિભારે વરસાદની આગાહી. ચીનમાં વુશુ રમતની અંતિમ સ્પર્ધામાં આજે ભારતના નમ્રતા બત્રા અને ચીનના ખેલાડી વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2 વાગી 30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.